તારીખ 7/6/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 936 અને 937 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 554.
ગ્રહ પર્યાયનું યથાર્થ જ્ઞાન, પદાર્થ જેમ છે તેમ કરવું જોઈએ, વિષય બોલીધો છે અહીંયા કે પદાર્થની યોગ્યતા શુદ્ધપણે પણ પરિણમવાની છે અને અશુદ્ધપણે પરિણમવાની છે. ત્યાં શુદ્ધપણે પરિણમવાની જે યોગ્યતા છે એની મૂળમાં શક્તિ રહેલી છે, જે સ્વભાવ છે અથવા ગુણ છે. ગુણ અને સ્વભાવ તો શુદ્ધપણે પરિણમવાના છે અને પર્યાયમાં અશુદ્ધતા થતી હોવા છતાં સ્વભાવ કે ગુણ અશુદ્ધપણે પરિણમવાનો નથી. છતાં પણ પર્યાયની લાયકાત એવી છે કે તે અશુદ્ધ પણ પરિણમે. ગુણમાં એવી લાયકાત નથી પણ પર્યાયમાં એવી લાયકાત છે કે તે અશુદ્ધ પણ પરિણમે છે. એમ પણ ન માને તો પણ એને દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન જેમ છે તેમ થતું નથી. હવે પ્રશ્ન એ થાય છે કે જો ગુણ શુદ્ધપણે પરિણમવાનું છે તો અશુદ્ધતા કેમ થાય છે? આવો પ્રશ્ન સંભવિત છે કે અશુદ્ધ પર્યાય થવી એવો પણ પર્યાય ધર્મ છે કરો. એ પર્યાય ધર્મ છે પણ પર્યાય તો દ્રવ્યનું અંગ છે. તો કે દ્રવ્યમાં પણ એવી લાયકાત છે કે એની પર્યાય અશુદ્ધ થાય પણ ખરી, એ દ્રવ્યાર્થિક નહીં થઈ લીધું છે. એવો ત્રિકાળી સ્વભાવ નહીં હોવા છતાં એ દ્રવ્યમાં એવી લાયકાત જ નથી અને પર્યાય એની અશુદ્ધ થાય છે એમ તો બને નહીં. અનંતકાળ જીવ સંસારમાં રખડે છે, એ સંસારી સંસારમાં રખડતા જીવની અનંતકાળ સુધી તેવી સંસારી અવસ્થા થવાની લાયકાત રહેલી છે તો તે સંસારમાં પરિભ્રમણ કરતો જોવામાં આવે છે. એનામાં એ લાયકાત નથી ને એવું કાર્ય થાય છે એ વાત તો સ્પષ્ટપણે ન્યાયને અનુકૂળ નથી. એનામાં લાયકાત છે અને એ પરિણમે છે એટલે એ વાત લીધી છે કે જે અશુદ્ધતા થઈ હતી એવી લાયકાત પર્યાય દ્રષ્ટિએ આત્મામાં હતી જ નહીં એમ નથી. એવી લાયકાત આત્મામાં હતી અને અશુદ્ધતા થઈ હતી પણ એ લાયકાત શક્તિ ત્રિકાળી શક્તિ રૂપે નથી પણ યોગ્યતા રૂપે છે. એને દ્રવ્યનો ધર્મ કહે છે, દ્રવ્યની શક્તિ નથી કહેવાતી. કોઈ અપેક્ષાએ કારણ જોઈને વ્યક્તિ નથી એટલે એને શક્તિ કહેવાય છે. શક્તિ વ્યક્તિની અપેક્ષાએ વ્યક્તિની શક્તિ કહેવાય છે કે એવી પર્યાયની શક્તિ વ્યક્ત થઈ. પણ એ શક્તિ એટલે ત્યાં યોગ્યતા લેવી, એવી યોગ્યતા છે અને એ દ્રવ્યમાં યોગ્યતા વ્યક્ત નહીં હોવાથી કેવા સ્વરૂપે છે? એ દ્રવ્ય સ્વરૂપે છે, ગુણ સ્વરૂપે નથી. એમ દ્રવ્યનો ધર્મ અને ગુણનો ધર્મ જુદો જુદો પડે છે. ગુણ સ્વરૂપે કોઈ એવો ગુણ નથી પણ એવી દ્રવ્યની યોગ્યતા છે કે આમ પરિણમે, અશુદ્ધપણે પરિણમે એવી દ્રવ્યની યોગ્યતા છે. એમ તો એટલો વિશાળ વિષય છે કે ગુણના સમુદાયને દ્રવ કહ્યું ત્યાં ત્રિકાળી દ્રવ સ્વભાવ લેવો. દ્રવ શબ્દના બે અર્થ થાય છે, એક દ્રવ સ્વભાવ અને બીજો આખો પદાર્થ, જેમાં દ્રવ ગુણ પર્યાય અને દ્રવ ગુણ પર્યાયના ધર્મો બધાનો સમાવેશ થાય. દ્રવ ગુણ પર્યાય એમાં દ્રવના અનંત ધર્મો, ગુણોના અનંત ધર્મો, પર્યાયના અનંતા ધર્મો, એ બધો મને દ્રવ ગુણ પર્યાય. કેમ કે દ્રવ ગુણ પર્યાય તો શું છે કે પર્યાય છે તે પોતાના અનંત ધર્માત્મકપણા સહિત છે, ગુણ પોતાના અનંત ધર્માત્મકપણા સહિત છે, દ્રવ પણ પોતાના અનંત ધર્મ સહિત છે. એવા દ્રવ ગુણ પર્યાયાત્મક આખા પદાર્થને પણ દ્રવ કહેવાય છે. અને એકલો સામાન્ય ગુણનો પુંજ એને પણ દ્રવ અથવા દ્રવ સ્વભાવ કહેવામાં આવે છે. એને દ્રવ સ્વભાવ ન કહેતા દ્રવ પણ કહે છે. તો દ્રવ શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં અહીંયા દ્રવ સ્વભાવ કહે છે કે આખું દ્રવ લેવા માગે છે, એ વાત ખ્યાલમાં હોવી જોઈએ, નહીંતર એકબીજામાં ગોટાળો થઈ જાય. તો અહીંયા જે દ્રવ કહેવું છે એ આખું દ્રવ કહેવું છે, અનાદિ અનંત દ્રવ ગુણ અને અનંત અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ છે. દ્રવ ગુણ અને અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ છે, એ આખું દ્રવ લઈ લીધું ત્રણેય કાળનું. તો એ જો ત્રણેય કાળની પર્યાયો લ્યો અનાદિ અનંત, તો એમાં અશુદ્ધ પર્યાયનો સમાવેશ થઈ જાય છે. એનામાં અશુદ્ધતા છે, પણ એ તો શું છે કે બે ધાતુ જુદી જુદી છે, તાંબુ ધાતુ જુદી છે, સંયોગ જોઈને અશુદ્ધતા કહેવાય છે. અથવા તો માટી સાથે પથ્થર સાથે સોનું, સુવર્ણ પથ્થર કહે છે ને, પથ્થર તો પથ્થર છે ને સોનું તો સોનું છે, પણ પથ્થરના રજકણોના સંયોગને જોઈને એને અશુદ્ધ સોનું અથવા સુવર્ણ પથ્થર એમ કહેવામાં આવે છે. પણ એ બે તો રજકણો જુદા છે. અહીં તો જીવની પર્યાયમાં રાગાદી વિકાર અશુદ્ધતા જે થાય છે એ એક સમસ્યા છે. આનું તાત્વિક સ્વરૂપ શું, આનું તાત્વિક સ્વરૂપ શું? તો કે જ્યારે પર્યાય વ્યક્ત હોય છે, અશુદ્ધ રાગાદી રૂપે ઉપજેલી હોય છે, ત્યારે તો તે પર્યાયાર્થિક નયના વિષયમાં જાય છે કે દ્રવ ગુણ શુદ્ધ, દ્રવ ગુણ શુદ્ધ હોવા છતાં પર્યાયમાં અશુદ્ધતા છે. હવે પર્યાયમાં જે અશુદ્ધતા છે એ પરિણામ કોનું છે કે આખા દ્રવની અપેક્ષાએ લ્યો તો એ દ્રવનું પરિણામ છે, એ જીવ દ્રવનું પરિણામ છે કે જેની પર્યાય મલિન છે, વિકારી છે. તો એ જીવ દ્રવની જે મલિન અવસ્થા થઈ એની યોગ્યતા નહોતી ને થઈ કે એની યોગ્યતા હતી ને થઈ? તો નહોતી ને થઈ એ તો ન્યાય ન્યાય વિરુદ્ધ છે. એની યોગ્યતા નહોતી તો ક્યાંથી થાય, પણ એની યોગ્યતા હતી. સ્વભાવ નહીં હોવા છતાં યોગ્યતા હતી એમ કેમ? શુદ્ધતા અને અશુદ્ધતા બંને પરિરૂપે પરિણમવાની યોગ્યતા છે, પણ શુદ્ધતા રૂપે પરિણમવાનો તો શક્તિ છે, ત્રિકાળી શક્તિ છે, ત્રિકાળી ગુણ છે, ત્રિકાળી સ્વભાવ છે. જ્યારે અશુદ્ધતા રૂપે પરિણમવાનો ત્રિકાળી સ્વભાવ નથી. જો ત્રિકાળી સ્વભાવ પણ અશુદ્ધપણે પરિણમવાનો હોય તો અશુદ્ધતા મટી અને શુદ્ધતા થાય નહીં, અથવા તો એને અશુદ્ધતા જ ન કહી શકાય ખરેખર તો, કેમ કે એ તો એનો સ્વભાવ થઈ ગયો. સ્વભાવને શું અશુદ્ધતા, એ તો એનું સ્વરૂપ થઈ ગયું. સ્વરૂપથી બીજી વાત હોય તો એને અશુદ્ધતા કહીએ. સ્વરૂપની સાથે બીજો ભેળસેળ થતું હોય બીજું તત્વ, ત્યારે એને અશુદ્ધ કહીએ. ના, શક્તિ નથી, ત્રિકાળી શક્તિ નથી, ત્રિકાળી ગુણ નથી, દ્રવ્યનો સ્વભાવ નથી, કોઈ ગુણ આત્મામાં અનંત ગુણમાંથી કોઈ એક ગુણ પણ એવો નથી કે એમાં અશુદ્ધતા એને ગુણને કારણે થાય. જો એવો ગુણ હોય તો અશુદ્ધતા મટે નહીં, છતાં પર્યાય અશુદ્ધ થાય છે. તો અહીંયા એમ કહે છે કે દ્રવ્યમાં એવી લાયકાત હતી તેથી તે દ્રવ્યની એવી અવસ્થા થઈ. લાયકાત એટલે એની યોગ્યતા, શક્તિ પણ વ્યક્તપણે રહેલી નહીં, પણ દ્રવ્યમાં તો પર્યાય તો વ્યક્ત પ્રગટ છે, એટલે એ સિવાયનો ભાગ બધો અવ્યક્ત છે. તો અવ્યક્તપણે રહેલી યોગ્યતા એ એના સ્વકાળે બહાર આવે છે. એક તો ત્રિકાળી શક્તિ રૂપે છે, એક તો વસ્તુ પોતાના વસ્તુપણે રહે, વસ્તુત્વપણે રહે એવું જે એનું ત્રિકાળી સ્વરૂપ છે, જે એક રૂપ રહે છે. આ એક રૂપ નથી રહેતી, યોગ્યતા કઈ એક રૂપ નથી રહેતી, એ એના કાળે સ્વકાળે બહાર આવી જાય છે, પછી ખલાસ થઈ ગઈ વાત. એ યોગ્યતા હવે શક્તિ રૂપે ત્યાં ન રહી, પહેલા કારણ શક્તિ રૂપે યોગ્યતા હતી, પછી કાર્ય શક્તિ રૂપે એને ગણવામાં આવે છે. કે થઈને પર્યાય ક્યાં વિલીન થઈને ગઈ? એ દ્રવ્યમાં ગઈ, ક્યાંય બહાર તો જાતી નથી. નહી, એ અશુદ્ધતાને બહાર છોડવા અંદર છોડવાનો પ્રશ્ન નથી. બધું વસ્તુ તો એના દ્રવ્યગુણ પર્યાયમાં એની સમાપ્તિ છે, વસ્તુનું સ્વરૂપ છે એના દ્રવ્યગુણ પર્યાયમાં સમાપ્ત થાય છે, પછી એથી બહાર જવાનું તો ક્યાંય પ્રશ્ન નથી. હવે જે કાંઈ રમત છે એ બધી એના દ્રવ્યગુણ પર્યાયમાં અને દ્રવ્યગુણ પર્યાયમાં છે. હવે જ્યારે જીવને અશુદ્ધતા છે એ વાંછનીય નથી, અશુદ્ધતા છે એ દુઃખમય છે, દુઃખદાયક છે, ત્યારે એની એક સમસ્યા થાય છે કે આ અશુદ્ધતા ક્યાંથી થઈ, કેમ થઈ, એનું નિદાન કરો, એનો ઈલાજ કરો અને એને કોઈ રસ્તો કરીને કાઢો. એનો વાપો થાય ક્યારે? કે દુઃખદાયક છે માટે, તો એનું પરિજ્ઞાન કરાવે છે અહીંયા કે દ્રવ્યની યોગ્યતા છે અને દ્રવ્ય પરિણમે છે. પર્યાયની તે કાળે તેમ પરિણમવાની યોગ્યતા છે અને પર્યાય અશુદ્ધ પરિણમે છે, યોગ્યતા નથી ને પરિણમે છે એમ નથી. યોગ્યતા છે તો પરિણમે છે, પહેલી વાત એ લીધી છે કે એવી લાયકાત પર્યાય દ્રષ્ટિએ આત્મામાં હતી જ નહીં એમ નથી. આ વિશે ધવલની અંદર અનેક જગ્યાએ સ્પષ્ટ છે, ગુરુદેવના પ્રવચનમાં પણ એ આવ્યો છે, અને એ કોઈ ને કોઈ રીતે જ્ઞાનીઓના વચનમાં વ્યક્ત થતો હોય છે. સુગાનીજી એક જગ્યાએ ચર્ચામાં કહ્યું છે કે મારી પ્રકૃતિ એવી નથી, છતાં પણ યોગ્યતા હતી તે બહાર આવી ગઈ, તે કાળે યોગ્યતા હતી તે બહાર આવી ગઈ. એટલે શું કે યોગ્યતા અંદર નહોતી અને પર્યાય બહાર થઈ એમ નથી, યોગ્યતા હતી તો પર્યાય થઈ એમ કેમ? કૃષ્ણ એમની ઉપસ્થિતિમાં ચાલ્યો છે કે દ્રવ્યગુણ તો શુદ્ધ છે અને પર્યાય કેમ અશુદ્ધ છે? તો કે દ્રવ્યગુણ શુદ્ધ છે એ તો કહેવા માત્ર છે, એ શુદ્ધ નથી ને અશુદ્ધ નથી, જેવા છે તેવા છે એમ. શુદ્ધતા અશુદ્ધતા તો પર્યાય ધર્મ છે, અને પર્યાયમાં મલિનતા અને નિર્મળતા થાય છે. મલિનતાનો અભાવ તે શુદ્ધતા, અને મલિનતાનો સદભાવ તે અશુદ્ધતા. એ જોઈને શુદ્ધતા અશુદ્ધતા કહેવાય છે પર્યાયમાં. પણ દ્રવ્યગુણને શુદ્ધ ક્યારે કહેવાય છે? તો કે હા, જેવી પર્યાય શુદ્ધ છે એવા દ્રવ્યગુણ જોઈને દ્રવ્યગુણને પણ શુદ્ધ કહેવાય છે. વસ્તુતા એ દ્રવ્યગુણ શુદ્ધ નથી અને અશુદ્ધ નથી. તો કે આ પર્યાય પણ અશુદ્ધ થઈ એ ક્યાંથી? પ્રશ્ન આ છે. દ્રવ્યગુણ ભલે શુદ્ધ ન કહો અને અશુદ્ધ ન કહો, અથવા જેવા છે તેવા કહો, એની સાથે અમને બહુ વિરોધ નથી, વાંધો નથી. પણ પર્યાય અશુદ્ધ થઈ ક્યાંથી, કેમ થઈ? આ એક અમારો પ્રશ્ન છે. તો કે યોગ્યતા હતી તેથી થઈ. અશુદ્ધતા અશુદ્ધતા રૂપે તો રહેતી નથી, પર્યાય તો રહેતી નથી. અશુદ્ધતા જે વ્યક્ત પર્યાય હતી એ તો રહેતી નથી. હા, એ તો વ્યક્ત થઈ ગઈ. જ્યાં શું જ્યારે પૂર્ણ શુદ્ધ થઈ ગયો એક આત્મા, સીધા આત્મા થયો, એ પહેલા એની જેટલી યોગ્યતા અશુદ્ધપણે પરિણમવાની હતી એ બધી વ્યક્ત થઈને એ વિષય પૂરો થઈ ગયો. પછી એ દ્રવ્યમાં કોઈ એવી યોગ્યતા નથી રહી કે ક્યારે એની અશુદ્ધ પર્યાય થાય, એવી યોગ્યતા પછી નથી રહી થવા માટેનું. પણ તે આત્મા, પૂર્ણ શુદ્ધ થયેલો તે આત્મા અશુદ્ધ ક્યારે પરિણમ્યો નહોતો એવી એની યોગ્યતા જ નહોતી કે નથી, એમ નથી. એ જ આત્મા છે કે જે અનંત સંસાર રચ્યો હતો તે જ પૂર્ણ શુદ્ધ થયો છે. એમ માણસ થશે કે શુદ્ધ અશુદ્ધ તો એને એની સ્વરૂપ જોઈને કહેવાય છે. મલિનતા જોઈને એને અશુદ્ધ કહેવાય છે. મલિનતા ન હોય તો એને શુદ્ધ કહેવાય છે. મલિનતા કેમ છે? કે પર પદાર્થ પોતામાં નહીં હોવા છતાં પર પદાર્થ સાથે પોતાપણું કરે છે ત્યારે તેમાં અશુદ્ધતા થાય છે અથવા મલિનતા થાય છે. હેરફેર થાય છે, નો થાય છે કે જે પર પદાર્થનો દ્રવ્યગુણ પર્યાયથી અથવા દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી સદંતર અભાવ હોવા છતાં એમાં સદભાવ માને છે પોતાનો, એનામાં પોતાનો ને પોતામાં એનો સદભાવ માને છે અને એવો અનુભવ કરે છે મિથ્યા અધ્યાસથી, ત્યારે દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને મળતું નથી, ભેળસેળ થઈ શકતું નથી. તેમ છતાં એવો એક ભાવ થાય છે કે ના, મારામાં છે શરીર, મારામાં છે શરીરની વેદના, મારામાં છે શરીરની પર્યાય છે. તો એવો જે ભાવ થયો એ ભાવ મલિન અને દુઃખદાયક છે, તેથી તેને અશુદ્ધ કહ્યો. એનું કંઈ નામ તો દેવું જોઈએ. તો ગુણવાચક એનામાં જેવો ગુણ છે અશુદ્ધતાનો, એવું એનું નામ આપ્યું કે એ અશુદ્ધ છે ભાવ. એવી અશુદ્ધતા થઈ ક્યાંથી? આ પ્રશ્ન છે. એ અશુદ્ધતા રૂપે પરિણમવાનો પદાર્થનો ધર્મ હતો, ધર્મ હતો એટલે યોગ્યતા હતી. યોગ્યતા હતી અને થયું છે, યોગ્યતા નહોતી ને થયું છે એમ નથી. હવે એવું હોય જ છે. ક્યારે સોનું સીધું લગડી રૂપે ક્યાંયથી પેદા થયું નથી, હકીકત છે કે નહીં? આ સોનાની લગડી ક્યાંયથી નીકળી છે? જમીનમાંથી કાયમ સોનું અનાદિથી ખાણમાં અશુદ્ધપણે રહેલું છે અને એની પ્રક્રિયાથી જ એને શુદ્ધ કરવામાં આવે છે. હે, તો પછી બીજું શું? સમજવા માટે તો જળનો પરિચય ઘણો છે. આ જીવને જળનો પરિચય ઘણો છે. તો જે જીવ છે એની પણ અનાદિ સ્થિતિ તો એ જ છે. જેમ સોનાની અનાદિ સ્થિતિ માટી પથ્થરના રજકણો સાથે ખાણમાં રહેવાની છે અને ક્યારે ઢાળીઓ કે લગડી રૂપે કોઈને ઉપલબ્ધ નથી થયો, એમ પ્રત્યેક જીવને, કોઈ પણ જીવને, એક જીવ અપવાદ રૂપે નથી એમાં સંસારમાં કે જે પહેલેથી શુદ્ધ હોય. બધા જ જીવો અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરતા કરતા પોતાની અશુદ્ધ યોગ્યતા રૂપ પર્યાયોને પૂર્ણ કરીને શુદ્ધતાની પર્યાયને પ્રાપ્ત થઈને પૂર્ણ થાય છે. હવે ત્યાં શુદ્ધતા થાય છે એમાં કેવી કેવી પ્રક્રિયા થાય છે એનું વિજ્ઞાન શું છે એ બુદ્ધવાની અંદર લીધું છે કે આવું જ્ઞાન કરે હું તને પર્યાયની, અશુદ્ધ પર્યાયની યોગ્યતાનું જ્ઞાન કરાવ્યું ત્યારે એ જ્ઞાન તને કેવી રીતે, કયા પ્રકારે, કયા દ્રષ્ટિકોણથી થવું જોઈએ એ વાત અહીંયા સાથે સાથે લીધી છે. આમ મુદ્દાની જે વિશિષ્ટતા છે એ છે. એવી જ રીતે દ્રવ્ય સ્વભાવ તો શુદ્ધ જ છે, અનંતકાળ સંસારમાં રખડે છે અને નિરોધમાં જીવ અનંતકાળ પડ્યો છે ત્યારે પણ એનું મૂળ સત્વ અને મૂળ સ્વભાવ તો શુદ્ધ જ છે. નહીતર તો વસ્તુનો નાશ થાય. જો એમ ન હોય તો વસ્તુ ક્યારે શુદ્ધ ન થાય, અથવા તો વસ્તુ વસ્તુ પણ હોય જ નહીં, રહી શકે જ નહીં, એનો કાળાંતરે નાશ થઈ જાય. એટલે વસ્તુના શુદ્ધ સત્વનો ક્યારે નાશ થાય છે એ વસ્તુ વ્યવસ્થા નથી. હા, તો એ તો પૂરી થઈ જાય છે. દરેક સંસારી જીવ એનો સંસાર સમાપ્ત કરે છે ત્યારે એની અશુદ્ધ પરિણામે પરિણમવાની યોગ્યતા પણ પૂરેપૂરી વ્યક્ત થઈને ખલાસ થઈ જાય છે. પછી એ જીવ પદાર્થની અંદર ક્યારે અશુદ્ધપણે પરિણમવાની યોગ્યતા શક્તિ રૂપે હોતી નથી કે વ્યક્ત થાય. આ તો પરિસ્થિતિ છે. હવે આ તો જ્ઞાન કરેલું છે, કોઈ એટલો પ્રયોજનનો વિષય નથી. તો ગાંધીજી સાથે ચર્ચા ચાલી, એ ચર્ચા ઉપાડી હતી ડૉક્ટર ચંદુભાઈ કે આ દ્રવ્યગુણ પર્યાયમાં અશુદ્ધતા, પર્યાયમાં અશુદ્ધતા ક્યાંથી આવે? તો કે એ તો પર્યાયનું એવી યોગ્યતા છે. તો કે એવી યોગ્યતા છે એ વાત કંઈ બહુ ઘડ બેસતી નથી. ચર્ચા ચાલી પણ એમને સમાધાન નહોતું થતું, એટલે એમણે સીધું પછી ચર્ચા બંધ કરવા કીધું. પ્રવચનનો ટાઈમ થતો હતો, બધાને બેસવાનો પણ સમય નહોતો આગળ, એટલે ચર્ચા બંધ કરવા એમણે પ્રશ્ન કર્યો કે તમે આ વાત કદાચ તમને ન સમજાતી હોય એવા ભાવથી, કે તમે કેમ આટલું બધું આ વિષયમાં પૂછો છો? તમને હું કહું છું એ ખ્યાલમાં નથી આવતું, તો આટલું બધું છતાંય તમે કેમ પૂછો છો? તો કે દ્રવ્યગુણ પર્યાયનું યથાર્થ જ્ઞાન કરવા, એમને જવાબ આપ્યો. તો કે આ રીતે દ્રવ્યગુણ પર્યાયનું યથાર્થ જ્ઞાન નથી. તો કે તો પછી દ્રવ્યગુણ પર્યાયનું યથાર્થ જ્ઞાન શું, કેવી રીતે કરવું? તો કે આ જે દ્રવ્ય સ્વભાવ છે તે હું છું એમ જ્ઞાન કરવું, તે દ્રવ્યગુણ પર્યાયનું યથાર્થ જ્ઞાન એમાં થઈ જશે. બહુ સરસ ઉત્તર આવ્યો હતો, સીધા એ અધ્યાત્મ ઉપર આવ્યા કે આ ત્રિકાળી સ્વભાવ તે હું છું, એ મેં હું, યહી જ્ઞાન હૈ એમ કહ્યું. ઓર સબ અજ્ઞાન હૈ, આમ સાથે સાથે કહ્યું. શૈલી બહુ સારી હતી કે આ જ જ્ઞાન છે, આ જ સમ્ય જ્ઞાન છે, આ જ સત્ય જ્ઞાન છે. જ્ઞાન જેને કહીએ એ પ્રકાર આવો છે. બાકી બધું ન સમજાય સમજાય એની સાથે પ્રયોજન વગરનું હોવાથી એને સંબંધ નથી, અને છતાં એ જાણે તો કંઈ જ્ઞાન થઈ ગયું એમ કાંઈ છે નહીં, એટલે બધું અજ્ઞાનમાં નાખી દીધું. એવું કરાય તો નિશ્ચયમાં તો ભેદ જ નથી, નિશ્ચયમાં દ્રવ્યગુણ પર્યાયના ભેદ નથી. ये तो ले लीजिए भैया, मिट्टी नौ विषय नौ से एकता लिख
लीजिए।
एटले हाँ आश्रय छता भेद नहीं, આશ્રય છતાં દ્રવ સ્વભાવનો આશ્રય છતાં દ્રવગુણ પર્યાયના ભેદ અનુભવ ગોચર થતા નથી, એનું જ્ઞાનનો નાશ નથી થતો। દ્રવગુણ પર્યાયનું યથાર્થ જ્ઞાન ત્યારે થાય છે, દ્રવગુણ પર્યાયનો યથાસ્થાને અનુભવ ત્યારે થાય છે, તો પણ અભેદ અનુભવમાં ભેદનો અનુભવ નથી, અભેદના અનુભવમાં ભેદનો અનુભવ નથી। એ તો લીધું આ 941માં એ લીધું ને કે ગુપ્ત અને પ્રગટ અવસ્થા ભેદ એટલે કે દ્રવ અને પર્યાયના ભેદને ન જો, ન અનુભવ કર, ન જો એટલે અનુભવ નહીં કરતો એનો, આ દ્રવને આ પર્યાય એમ અનુભવ ન કરે, એ તેને વિકલ્પનું કારણ આપશે અંદરો અંદર। પહેલી ગમત એ કરી હોય પદાર્થનું સ્વરૂપ જે છે એ રીતે સમજવું જોઈએ, અને એમાં સાધન અથવા સાધનની વ્યવસ્થા શું છે અથવા આરાધના કઈ રીતે થાય છે એ પણ યથાર્થ સમજવું જોઈએ। દ્રવ્યનું પર્યાયથી વસ્તુનું સ્વરૂપ જણાતા તે વસ્તુ સ્વરૂપનું હવે આરાધન અનુભૂતિ કેમ થાય એ વાતને પોતાને પકડમાં આવવી જોઈએ, અને એ તો પકડમાં આવે વિધિ પકડાય તો એ વિધિ પરિણમે, વિધિ જ ન પકડાય તો કેવી રીતે પરિણમે, એ જાણપણાનો વિષય કરી દઈએ કે ઠીક આ દ્રવ્યગુણ પર્યાય જાણી લીધું, આવો આ દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ છે એ જાણીએ, તો જાણ્યું કેવી રીતે જાણ્યું કે એ જાણ્યું તો એમાં તને શું લાભ થયો, ગુરુદેવની શૈલીની કોઈ વિશિષ્ટતા હોય તો એ છે કે પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત એવા અનેક વિષયોનું નિરૂપણ કરતા સાથે સાથે પછી કઈ રીતે એને અંગીકાર કરવો, કઈ રીતે એને ઉપાધિ કરવું એ વાત સાથે સાથે કહેતા હતા, એ આ મુદ્દામાં પણ આ વાત થઈ એ થયું છે। એટલે એમ કહ્યું કે આ બધી વાત જાણી કે પણ વર્તમાન દ્રષ્ટિ ખરી એટલે જો એનું જ્ઞાન કર્યું કે પદાર્થની અશુદ્ધપણે પરિણમવાની પણ યોગ્યતા હતી છતાં દ્રષ્ટિ ખરી એમ કહેશે, આ હું એમ થયું ત્રિકારી સ્વભાવમાં, આ હું એમ થયું એમ જે દ્રષ્ટિ કરી એટલે એમ જાણ્યું કે ભૂતકાળની પર્યાય થઈ હતી તે તો થઈ, પણ મારો સ્વભાવ અને શક્તિ તો શુદ્ધ રૂપે જ થવાનો છે। હજુ આમાં શું થયું કે આ દ્રષ્ટિએ જે અશુદ્ધપણે પરિણમવાની યોગ્યતા હતી એ એકદમ વિષય હળવો કરી નાખ્યો, જે અશુદ્ધતામાં જીવ એકાકાર થાય છે એ વિષયને એકદમ શુદ્ધ કરીને હલકો કરીને એને ગૌણ કરી નાખો, અને સ્વભાવની મુખ્યતાથી દ્રષ્ટિ ફરી એટલે, દ્રષ્ટિ ફરી એટલે શું થયું કે જેની દ્રષ્ટિ હોય એની મુખ્યતા થાય, રાગની અને રાગના વિષયની દ્રષ્ટિ છે તો એની મુખ્યતા રહે છે જ્ઞાનમાં, અને આત્મા આખો અખંડ સિદ્ધ પદ અનંત ચતુષ્ય સહિતનું જે પદ છે એ ગૌણ થઈ જાય છે। હવે દ્રષ્ટિ ફરી એટલે આ હું એમ જ્યાં સ્વરૂપમાં હું પણ છું ત્યાં ભૂતકાળનું પર્યાય થઈ હતી તે તો થઈ, અશુદ્ધ ભૂતકાળની અશુદ્ધ પર્યાય થઈ હતી તે તો થઈ, થઈ તો થઈ, હવે એનું શું માણસ નથી કહેતા કે જે વીતી વીતી ગઈ હોય છે એનો જોશ જોશ જોશી પણ જોતા નથી, વીતી ગયેલી વાતનો જોશ જોશી નથી જોશી નથી જોઈ દેતા, એટલે શું કે એ જે વાત પૂરી થઈ ગઈ પતી ગઈ એની સાથે વર્તમાનમાં કોઈ સંબંધ નથી, પછી એ સંબંધે કંઈ ચિંતા કરવાનો વિષય રહેતો નથી। સ્વભાવની જે મુખ્યતા થઈ, એ સ્વભાવની મુખ્યતા એની એ રીતે થઈ કે મારો સ્વભાવ શક્તિ રૂપે સિદ્ધ થવાનો છે. મારા સ્વભાવમાં તો શુદ્ધપણે પરિણમ્યું એવી શક્તિ રહેલી છે, એવી અનંત શક્તિ, એવી અપરિમિત શક્તિ, એવી બેહદ શક્તિ મારી પાસે. એમ પોતાના શુદ્ધ સ્વભાવને, શક્તિરૂપ સ્વભાવને, પિતાવી સ્વભાવને જેટલા સામર્થ્ય રૂપે છે એવડું સામર્થ શ્રદ્ધાને જ્ઞાનમાં લે છે એટલે એને અનુભવ થાય છે કે શુદ્ધતા પણ પરિણમ્યો એવો મારો છે, એવો મારો સ્વભાવ છે. એને જ્ઞાન થાય છે અને અનુભવ પણ થાય છે, બે જાય. બસ પછી એમ કે જે અશુદ્ધપણાની યોગ્યતાનું શું કરે તો થઈ જશે એને કાંઈ. થાય છે પહેલા, પછી એકત્વ કરે છે એમને, પર સાથે એકત્વ કરવામાં જ ઉત્પન્ન થાય છે. જ્યારે અશુદ્ધ થાય છે, ત્યારે અશુદ્ધ થાય છે ત્યારે એક પરની એકતા સાધતી જ અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. એક સાથે જ છે, એમાં સમયાંતર નથી. કેમ કે પર્યાય જ સમય સમયનો છે, બીજો સમય એક પર્યાયમાં તો છે. એટલે જે સમયની પર્યાય અશુદ્ધ થઈ તે પર્યાય પરને હું પણ સાધતા જ અશુદ્ધ થઈ. એ પરને સાધનારી પર્યાય છે, એ ઉત્પન્ન થતા પરને જ સાધે છે. ઉત્પન્ન થાય છે ને પછી પરને સાધે છે એમ નથી, કેમ કે એની દ્રષ્ટિ પર ઉપર છે. પરને સાધતી ઉત્પન્ન થાય છે એમ છે. આ વિષય અપ્રયોજનભૂત છે. પ્રયોજનભૂત તત્વ તો પોતાનો શુદ્ધ સ્વભાવ છે, એને જાણવો જરૂરી છે. જાણીને, માત્ર જાણવો જરૂરી છે એમને, જાણીને આશ્રય લેવો જરૂરી. એટલે હું પણ એ જાણવો જરૂરી છે, કેમ કે હું પણ એ છે. જો એને જાણે કે આત્માનો સ્વભાવ આવો, પણ કોના આત્માનો, તારા કે બીજાનો, તો જે પોતાનો સ્વરૂપ ને પોતાનો સ્વભાવ છે એને પોતા સ્વરૂપે ન જાણે ત્યાં સુધી એને એને જાણવો જોઈએ તે રીતે જાણ્યો નથી. અથવા ઊંધી રીતે જાણ્યો છે, પરપણે જાણ્યો છે, સ્વપણે જાણ્યો નથી, એટલે એને જાણ્યો જ નથી એમ કહેવું જોઈએ. બસ એટલું પ્રયોજનભૂત છે. અને એટલું પ્રયોજનભૂત જણાતા આ બધું અપ્રયોજનભૂત વિષયનું જ્ઞાન પણ એમાં પ્રયોજન પર્યાયનું જે છે વિશેષ ઓળખાણવાળું એ એની અંદર આવી જાય છે. કાલનો તો વાત કીધી, માણસ ગાડી ચલાવે છે, સ્ટિયરિંગ ઉપર બેસે છે ત્યારે એને બધો ખ્યાલ જાય છે કે પડ્યાનું ટાયરમાં હવા ઓછી છે, પાછળનો દરવાજો અધખુલો રહી ગયો છે, કાંઈ કાચમાં કાંઈ દેખાતું નથી, નરી આંખે તો કાંઈ દેખાતું નથી. એ એક એવી સીટ છે કે જ્યાં એના બીજા વિભાગોની અવ્યવસ્થાનો પણ એને ખ્યાલ આવી જાય છે. આવે છે એમ આ ત્રિકાળી દ્રવ્ય સામાન્ય રીતે હું એક એવી સીટ છે કે જ્યાં બેસે છે ત્યાં એને શુદ્ધતા અશુદ્ધતાનો બધો ખ્યાલ, જતી વ્યવસ્થા અવ્યવસ્થાનો બધો ખ્યાલ આવી જાય છે. શાસ્ત્ર ભણવાની એને અટક નથી. એક સીટ એવી છે, એટલે ત્યાં પહેલી જ વાત એ કરે છે, તો અહીંયા બેસ, તો અહીંયા બેસ, અહીંયા બેસતા બધું સમજે છે. એ પ્રશ્ન જયારે ચંદુભાઈ પૂછો કે આ અશુદ્ધ પર્યાય આવી ક્યાંથી, ત્યારે મને સહેજ શંકા આવી ગઈ. આજના શાસ્ત્ર અભ્યાસ તો અહીંયા ગુરુદેવનો બહુ પરિચય નહીં, સુગાનીજીને શાસ્ત્ર અભ્યાસ એટલો નથી. કેમ કે લોકો ઘણા જુદા જુદા શાસ્ત્રોમાંથી પ્રશ્નો પૂછતા હતા તો એમને રેફરન્સની કાંઈ ખબર નથી આગળ પાછું, પણ અધ્યાત્મના દ્રષ્ટિકોણથી બધા ચર્ચાના ઉત્તર ચાલતા હતા. હવે આ અધ્યાત્મનો વિષય નથી, પર્યાયની અશુદ્ધતા દ્રવ્યમાં રહેલી છે યોગ્યતા રૂપે, એ કોઈ અધ્યાત્મનો વિષય નથી. એમ શું તો અહીંયા કાંઈક કદાચ ગૂઠું ખાય છે. એમને જે જવાબ આપ્યો એ તો એટલો સરસ હતો. એમણે એ જ કહ્યું કે એ તો યોગ્યતા હતી એ બહાર આવે છે, તો કે દ્રવ્ય તો શુદ્ધ છે ને, તો ભલે દ્રવ્ય શુદ્ધ છે પ્રશ્ન જ છોડી ગયો. દ્રવ્ય શુદ્ધ નથી ને દ્રવ્ય શુદ્ધ નથી, દ્રવ્ય તો જેવું છે એવું છે. જેવું છે એવું છે એમ કેમ કહે છે કે એના ધર્મો પણ છે, અશુદ્ધપણે પરિણામની યોગ્યતા છે એનામાં. ઘણી વાતો છે, તમે તમે જે જેવું કલ્પ્યું છે એટલું જ માત્ર દ્રવ્ય નથી એમ કેવું. એટલે કે એમ શુદ્ધ છે એમ કે જેવું છે એવું છે. એ જયારે જવાબ આપ્યો એમ શું કે આ જ્ઞાન કેવું છે, આ દ્રવ્ય તે હું, આ ત્રિકાળ રીતે હું, એ કેટલા પડખાને ઉઘાડી દે છે, બીજા બીજા પડખાને પણ ચોખ્ખા કરી નાખે એવો વિષય. તો પ્રશ્ન પૂછનાર તો સારું શાસ્ત્ર અધ્યયન જેમનું છે એવી રીતે શાસ્ત્રોનું અધ્યયન ઘણું, આમનું શાસ્ત્રોનું અધ્યયન એટલું નહીં, છતાં જે સૂઝ દ્રવ્યગુણ પર્યાયની શુદ્ધતા અશુદ્ધતાની સમ્યક જ્ઞાનમાં આવે છે એ શાસ્ત્ર અધ્યયનમાં નથી આવતું એ વિશે સ્પષ્ટ છે. આ વિશે એક ચર્ચા હતો વિમરચિંદીના વખતમાં, જરા વિશેષ ચર્ચા હતો. દ્રવ્યની યોગ્યતા છે પણ અહીંથી ઉપાડી વાત, પણ વર્તમાન દ્રષ્ટિ ફરી આમ દીધું આનું જ્ઞાન ક્યારે થશે કે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ આવતા એનું જ્ઞાન સાચું. પર્યાયની અવ્યક્ત યોગ્યતા અશુદ્ધતાની કે પર્યાયની અશુદ્ધતાની વ્યક્ત યોગ્યતા, એ બંનેનું જ્ઞાન યથાર્થ ક્યારે કે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં અહંપણું શ્રદ્ધા જ્ઞાને કરીને સ્થપાય ત્યારે, નહીં તર નહીં ત્યાં સુધી એનું જ્ઞાન યોગ્યતાનું યથાર્થ થતું નથી એમ કેમ. એટલે વેમ પડ્યો હતો કારણ કે સુગાનીજીને ગોતું ખવડાવશે, આપ શાસ્ત્ર બહુ વાંચેલા છે અને આવો જે પ્રશ્ન કાઢ્યો છે ગર્ભિત યોગ્યતાનો કાંઈક ગોતું ખવડાવશે. એવો સરસ જવાબ આપ્યો, યોગ્યતા છે શુદ્ધતાની યોગ્યતા છે. હું પણ દ્રવ શુદ્ધ છે ને કે શુદ્ધ જે શુદ્ધ છે એ વાત જ તમે એમ ભૂલી જાઓ અત્યારે. તો જો તમે પર્યાયની અશુદ્ધતા આવી ક્યાંથી એમ જો પ્રશ્ન પૂછવા માંગતા હોય તો દ્રવ શુદ્ધ છે એ વાત હું નહીં ગમે એમ કે દ્રવ શુદ્ધ નથી ને દ્રવ અશુદ્ધ નથી, દ્રવ જીવું છે એમ છે, એ બહુ સારો જવાબ. શું કહે છે કે મારો સ્વભાવ અને શક્તિ તો શુદ્ધ રૂપે જ થવાનો છે એમ સમજવું જોઈએ, એમ સમજવું જોઈએ તો એની મુખ્યતા કરવી જોઈએ. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું ન સમજે તો તે જ્ઞાન મિથ્યા છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું ન સમજે તો તે જ્ઞાન મિથ્યા છે. બીજો આ વિષય છે ને તત્વનો વિષય, તત્વજ્ઞાનનો વિષય બહુ સૂક્ષ્મ છે. એક વિષય એવો ચાલ્યો છે ગુરુદેવની ઉપસ્થિતિમાં કે એક ગુણને અનંત ગુણના રૂપ છે. તો કેટલાક ગુણોમાં કેટલાક ગુણોના રૂપ તો સ્પષ્ટ પ્રતીત થાય, કે દરેક ગુણને અસ્તિત્વનું રૂપ છે, અનંતે અનંત ગુણ હોવા પણ એનું વાંચી એનું અસ્તિપણે રૂપ છે. બરાબર. એવી જ રીતે જ્ઞાનનો ઉપયોગ જે છે એ સ્થિર અને અસ્થિર પરિણામમાં સ્થિરતા અને અસ્થિરતા, ચંચળતા અને નિશ્ચંચળતા જ્ઞાનમાં થાય છે. એ ચંચળતા સ્થિર અસ્થિરતા તે ચારિત્રનું રૂપ છે. સ્થિર અને અસ્થિર પણ તે ચારિત્રનું રૂપ છે. જ્ઞાનમાં જાણતા એની પ્રતીત રૂપ જે એક ભાવ થાય છે, વિશ્વાસ આવે છે, જેને આપણે કહીએ છીએ જાણીને વિશ્વાસ આવે છે, એનું શ્રદ્ધાનું રૂપ છે. એવા કેટલાક રૂપ છે તો સ્પષ્ટ ખ્યાલ ગોચર આવે છે, પણ બીજા અનંત ગુણમાં, અનંત ગુણના જે રૂપ છે એમાં અમુક રૂપ કેવી રીતે લાગુ કરવા એ ખ્યાલમાં નથી આવતો. જેમ કે આનંદમાં જ્ઞાનનું રૂપ કેવી રીતે ખ્યાલમાં આવે છે નથી ખ્યાલમાં આવતો, એવો પ્રશ્ન ચાલ્યો હતો એ પુસ્તરાત્રી ચર્ચામાં. એક ગુણને અનંત ગુણનું રૂપ છે એ વાત શાસ્ત્રમાં છે, અહીંયા ચિદ વિલાસમાં છે, વિશે ચિદ વિલાસમાં દીપચંદજી એ વાત લીધી છે અને પ્રવચનમાં પણ આવી ગયો, પોતે પણ અનેક વાત સ્થાપતા હતા ગુરુદેવની. પછી ચર્ચા નીકળી કે આમાં આ બધા ગુણને બધા ગુણના રૂપમાં તો કાંઈ પકડાતું નથી, તો કે છે ખરું પણ સ્પષ્ટ નથી બીજું જ્ઞાનમાં શું છે, વિષય પ્રયોજનરૂપ નથી. જેમ આ પર્યાયની ગર્ભિત યોગ્યતા, શક્તિરૂપ યોગ્યતાનો વિષય જેમ પ્રયોજનભૂત નથી, છતાં ઉગાડમાં આવી જાય તો જ્ઞાની એનું યથાર્થ નિરૂપણ કરે, ઉગાડમાં ન આવે તો ગમે તેમ ગપ્પુ ન મારી દે. તો એવી રીતે અમુક વિષય એવો છે કે જે ઘરમાં ન આવે પણ ખ્યાલમાં આવે કે આમ છે, તો એનું સ્પષ્ટ જ્ઞાન ન આવતું હોય તો એનું સ્પષ્ટ વક્તવ્ય પણ ન આવે. જ્ઞાનમાં આવ્યું કે છે ગુણ ને અનંત ગુણનું રૂપે બરાબર છે, કેટલું કહી શકાય છે પણ કેટલું સ્પષ્ટ નથી થતું. તો એમ કહ્યું કે સ્પષ્ટ નથી થતું ત્યાં ગપુ ન મારી દે, ગમે તે મારી મચડીને બેસાડી ન દે. એ તો પોતાને તો બધો શ્રુતિ જ્ઞાનનો ખ્યાલ છે. એવી ચર્ચા ચાલેલી છે કે સર્વાર સિદ્ધિમાં જે તત્વનો વિષય સૂક્ષ્મપણે ચર્ચાય છે, ચેત્રી સાગરનો કાળ એટલે મોટો દરિયો, અસંખ્ય અબજો વર્ષ જાય, અસંખ્ય અસંખ્ય અબજો વર્ષ જાય, બીજી કોઈ પ્રવૃત્તિ નહીં પાછી, ત્યાં કોઈ વેપાર ધંધો કારખાના કુટુંબ પરિવાર કાંઈ નહીં કેવાય, એમાં બધે કામકાજમાં વખત વયો જાય, હરવા ફરવામાં વખત વયો જાય, કાંઈ મળે એકલી બધા ભેગા થઈને તત્વ ચર્ચા કરે, કેમ કે બધા ક્ષાયક્ષણની દ્રષ્ટિ જેવો ત્યાં હોય એકાવતારે. સર્વાર સિદ્ધિમાં બધા દેવો એકાવતારે ક્ષાયક્ષણની દ્રષ્ટિ, ત્યાં બધાને એક જ રૂચિ, બીજા રૂચિવાળા નથી ત્યાં, બીજી પ્રવૃત્તિ વાળા નથી, બીજી રૂચિ વાળા ને બીજી પ્રવૃત્તિ વાળા ને બધા એક જ વિષય ઉપર બધા નો ઉપયોગ ચાલે અને ઉઘાડ ઘણો ઉઘાડ. તો એટલી બધી સૂક્ષ્મ ચર્ચાઓ ચાલે તત્વની, તો ગુરુદેવે એમ કહ્યું કે અહીંયા તો જે આપણે ચર્ચા ચાલે છે તો સ્થૂળમાં 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 કેટલામાં કેટલામાં સ્થૂળ છે, વીસમા ભાગે પત્રમાં હોતા એટલું બધું ત્યાં, પણ એ બધો વિષય એમાં અપ્રયોજનભૂત વિષય દ્રવ્યગુણ પર્યાયનો પણ આવો ઘણો ચાલે, ઉઘાડમાં આવે અને અહીંયા ઉઘાડમાં ન પણ આવે તો એનું પ્રયોજન નથી. પ્રયોજન તો એને પોતાના ત્રિકાળી સ્વભાવમાં અહમ પણ શ્રદ્ધાથી છપાઈ જાય એ પ્રયોજનની સિદ્ધિ થઈ, એનું જ્ઞાન. એથી વિશેષ લાભ છે, ઘણા ઉઘાડવાળાને ઘણો લાભ છે, એને ઘણું જ્ઞાન ઉઘાડમાં છે માટે ઘણો જ્ઞાની છે, એને ઘણું ઉઘાડ જ્ઞાન હોવાથી એની શ્રદ્ધા વધારે મજબૂત છે એમ પણ બિલકુલ નથી.
ન તો એ ઉઘાડ જ્ઞાનને શ્રદ્ધાની નબળાઈ સવળાઈ સાથે સંબંધ છે, કે ન તો એ ઉઘાડ જ્ઞાનને ચારિત્રની નબળાઈ સવળાઈ સાથે સંબંધ છે. ચારિત્રના નબળા છે એના કરતા તિર્યન સમય દ્રષ્ટિ પંચમ ગુણ સ્થાને ચારિત્રમાં આવે છે. મુનિને ઓછો ઉઘાડ હોય, નવ તત્વો યાદ ન રહેતા હોય અને છઠ્ઠે સાતમે આવે અને તેઓ જ્ઞાન સુધી રહ્યા જાય. માટે ઉઘાડ છે જ્ઞાનનો, માટે એની શ્રદ્ધા વધારે સારી છે અથવા એનું ચારિત્ર વધારે શુદ્ધ છે એમ પણ નથી. કેમ કે એ તો અપ્રયોજનમાં જાય છે જ્ઞાન સુધી. ઉઘાડ છે એની શક્તિ અપ્રયોજનમાં વધારે વપરાય છે. ત્યાં ચોથો ગુણ સ્થાન પણ છોડીને પાંચમામાં આવી શકતા નથી. એ સ્થિતિ નિર્મળતાનું કારણ છે. નિર્મળતાનો વિષય સ્વજ રહ્યો છે. નિર્મળતામાં પોતાનું સ્વરૂપ સુસ્પષ્ટપણે અનુભવ ગોચર થાય છે અને જેટલું સુસ્પષ્ટપણે અનુભવ ગોચર થાય છે એટલો જ પુરુષાર્થ જોરથી ઉત્થાનમાં આવે છે. એટલી જ ચારિત્રની સ્થિરતા અને રહસ્યનો નિર્મળતા છે એ તો અંદરની અંતર્મુખની લાઈન છે અને ઉઘાડ છે એ બહાર પ્રસરે છે. એક બાહ્ય જ્ઞાનના વિષયનો પ્રકાર ઉઘાડને લાગુ પડે છે અને નિર્મળતાને અંતર સ્વરૂપ જે છે, અંતર તત્વ સ્વરૂપ છે અને અંતર્મુખ જે પરિણામ છે એની સાથેનો સંબંધ છે નિર્મળતાને અને બાહ્ય જ્ઞાન સાથે સંબંધ છે. એમ કેમ એટલે તો કહ્યું ને કે પ્રમાણ નહીં નિક્ષેપ એ બાહ્ય જ્ઞાનના નિમિત્ત છે. પ્રમાણ નહીં નિક્ષેપ તો બાહ્ય જ્ઞાનના નિમિત્ત છે. અંતર અનુભવમાં તો એની ગંધે નથી. એક બોલાવી દીધું ને એટલો બધો વિષય આખો જુદો પડી જાય છે. તો અહીંયા એ કહ્યું કે મારો જે સ્વભાવ છે એનો જ વિસ્તાર થાય. કેમ કે પ્રયોજનમાં સાધના છે, આરાધના છે અને આરાધનામાં કાંઈ વિસ્તારની માથાકોર નથી. સીધું અંદરમાં પરિણમન થઈ જવું, આત્મા અંદરમાં એકાકાર થાય, સ્વભાવમાં ઘૂસી જાય, વ્યાપકપણે સ્થિર થઈને ડૂબી જાય ગયો, એટલું શું શું છે? લાંબો લાંબો વિસ્તાર ક્યાં ક્યાં છે? તો વિકલ્પની ગાળ ઉત્પન્ન થઈ જાય. અવલંબનનો તો વિષય જ નથી. ક્રમબદ્ધ પર્યાય આખો પર્યાયનો વિષય અવલંબનનો વિષય નથી, જાણવાનો વિષય છે. આ શુદ્ધ શુદ્ધ પર્યાય હાલ પર્યાયની યોગ્યતા એના કાળે વ્યક્ત થઈ એનો અર્થ જ ક્રમ બચ્યો. શુદ્ધ પર્યાયની યોગ્યતા એના કાળે વ્યક્ત થઈ ગઈ એ એક પર્યાયની ક્રમબદ્ધતાનો ન્યાય છે. સીધી વાત જ વિશે અવલંબનનો વિષય જાણવાનો વિષય. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું ન સમજે અર્થાત એમાં વિપરીત સમજે તો તે જ્ઞાન મિથ્યા છે એટલે અસત્ય છે. તે જ્ઞાન મિથ્યા છે અથવા તે જ્ઞાન અસત્ય છે. આમાં શું છે કે અપ્રયોજનભૂત વિષયની અંદર કોઈ અજ્ઞાની વિપરીત સમજે પછી એમ દલીલ કરે એ તો જ્ઞાનીએ અપ્રયોજનભૂત વિષયમાં વિપરીત સમજે છે કે ભૂલ કરે છે એમ. એ તો અજ્ઞાની તો કલ્પનાએ ચીડ્યો છે, જ્ઞાની કલ્પનાએ ચીડ્યા નથી એમ કે છે. એ પોતાના અનુભવમાં આવે એવી વાત છે, બાકી પોતાને સ્પષ્ટ નથી થતી એમ કહે. એ સ્પષ્ટ નથી થતું એ તો ઉઘાડની તો મર્યાદા છે, સૂક્ષ્મની મર્યાદા છે, મતિસ્મૃતિની નિર્મળતાની પણ મર્યાદા છે, સાધક દશામાં તો મર્યાદિત છે ને. તદ્દન અપરિમિત ખુલ્લું થઈ ગયું છે એવું તો નથી, નિરાવરણ જ્ઞાન તો નથી. सत ज्ञान सत दर्शन सत चारित्र के मोक्ष मार्ग है। सत को के सम्यक को सम्यक ज्ञान सम्यक दर्शन ने सम्यक चारित्र से मोक्ष मार्ग है। अथवा सतने आधारे स्वीकारी अस्तित्व सतना आधारे उत्पन्न ज्ञान सतना आधारे उत्पन्न प्रदान ने सत अस्तित्व में स्थिरता के मोक्ष मार्ग है। माटे प्रथम साचू ज्ञान जेम सेम करवू माटे सतनु साचू ज्ञान पहला जेम सेम करवू जोईए पछी बीजा पड़खा आपोआप यथार्थपणे उगाड़ो काल हो तो समझाय न उगाड़ो काल हो न समझाए तो पण एनी कोई मोक्ष मार्ग में आवश्यकता नहीं। अनंत अनंत गुण अशुद्ध नहीं परिणमता त्यारे पण अनंत गुण शुद्ध परिणमता है પણ મુખ્ય મુખ્ય ગુણ અશુદ્ધ પરિણમે છે। પરને જ્યારે વિષય કરે પરને આશ્રય કરે પરનો વિષય કરે કે પરનો આશ્રય કરે તો સન્મુખ થાય જ્ઞાન ત્યારે મુખ્ય મુખ્ય ગુણોમાં વિપર્યાસ અથવા અશુદ્ધતા વિપરીતતા ઉત્પન્ન થાય છે। અનંત ગુણો તો ત્યારે શુદ્ધ પરિણમે છે। હા એ પ્રશ્ન છે જેટલા ગુણો અશુદ્ધ પરિણમતા હતા એ પણ શુદ્ધ પરિણામમાં લાગી ગયા, બીજાને તો કઈ પ્રશ્ન ન થયો તો શુદ્ધ પરિણમતા જ થાય। હવે એમ શા માટે કહે છે કે શ્રદ્ધા છે એ જ્યાં પરિણમે છે ત્યાં પોતે આખો છે એમ પરિણમે છે, પોતે આખો છે એમ પરિણમે છે। એટલે શ્રદ્ધા શ્રદ્ધાનું પરિણામ એવું થાય છે ત્યારે એને પોતાને આખાપણું ત્યાં લાગે છે હું આખો અહીંયા છું। જેમ કે એક માણસની પાસે 1 કરોડ રૂપિયા હતા અને એક ફટકો પડ્યો 90 લાખ સાપ ગયા, એક ફટકે 90 લાખ ગયા તો 10 લાખની મૂડી રહી એના લક્ષમાં નહીં રહી, દ્રષ્ટિ એની કરોડ ઉપર હતી। હું તો કે ભરી ગયો સાફ થઈ ગયો ખલાસ થઈ ગયો, હું તો શું કરશે એને જ્ઞાનમાં નથી 10 લાખ છે અને ઘણા ભિખારી છે અને 10 લાખ વાળા નથી અને જે કાંઈ નતો એની પાસે 10 લાખ થાય એ તો બધો ઉત્સવ કરી નાખે પાર્ટી કરો સુવાનું કરો ઢીકણું કરો આપણે તો ન્યાય થઈ ગયા 10 લાખની લોટરી લાગી। પણ દ્રષ્ટિકોણ આખો જુદો છે, એને એકદમ પોતાનું 90 લાખ જેમાં આખે આખું ચાલ્યું છે એ જાતનું દ્રષ્ટિકોણ છે। સર્વ ગુણો ત્યાં કોઈ ગુણ એવો ન રહે, એક ગુણ પણ એવો ન રહે કે જે પૂર્ણ અશુદ્ધ પરિણામ તો હોય। હા એ પરિણામ એ જ પર્યાય છે, એ તો સમજાવવા માટેના ભેદો છે, સમજાવવા માટેના ભેદો છે, સમજાવવા માટેના ભેદો છે। જેમ કે આ હાથ છે એ શરીરના અંગભૂત છે તો એ શરીર પણ છે ને શરીરના અંગભૂત પણ છે, કેમ કે એક હાથ છે એ આખું શરીર નથી, એમ શુદ્ધ કે અશુદ્ધ પરિણમન એટલો જ પદાર્થ નથી, એક પર્યાય જેટલો પદાર્થ નથી। આપણે એ જો શ્રદ્ધા ઊંધી હોય તો આખો અશુદ્ધ રૂપે અનુભવાય છે। અનંતા ગુણો ત્યાં શુદ્ધ પરિણમે છે ખરા, અનંતા ગુણો શુદ્ધ પરિણમે છે ખરા, બધા જ ગુણો અશુદ્ધ પરિણમે છે કાયમ માટે એવું નથી, પણ મુખ્ય ગુણો જે અશુદ્ધ પરિણમે છે અને એમાં શ્રદ્ધા નૂપણાનો અનુભવ કરે છે ત્યારે શ્રદ્ધાનો સ્વભાવ આખે આખો ગ્રહણ કરવાનો, આખો નહીં હોવા છતાં પર્યાયનો ભેદ છે કે ભેદ અપેક્ષા એ ભેદ છે? ભેદ અપેક્ષા એ ભેદ છે, ભેદ અપેક્ષા એ ભેદ નથી એમ નથી. પણ સર્વથા પર્યાયને તમે ભેદરૂપ જુદો એક ટુકડો કરી નાખો તો એ પણ કલ્પના થઈ જશે વસ્તુમાં, એ વસ્તુમાં કલ્પના થઈ જશે. એ વસ્તુનું એક અંગ છે, પર્યાય અંગ એ વસ્તુનું એક ભંગરૂપ અંગ છે કે જેમાં ઉત્પાદ વ્યયના ભંગ પડે છે. ઉત્પન્ન પણ થાય છે, વ્યય પણ થાય છે, ઉત્પન્ન પણ થાય છે, વ્યય પણ થાય છે. જ્યારે વસ્તુ છે એ સદાય રહે છે, વસ્તુ ઉત્પન્ન થાય છે કે વસ્તુ વ્યય થાય છે એવું નથી. એટલે એ રીતે એનું એક અંગ છે જેને ભંગ અંગ કહે છે. આ પરિણામમાં શુદ્ધતા અશુદ્ધતા થાય છે ત્યારે એ વસ્તુ પોતે જ પરિણમે છે. આ વસ્તુ પોતે જ પરિણમે છે. એકલી પર્યાયને એમ એટલો ટુકડો કરી નાખે કોઈ તો એ વસ્તુ બરાબર નથી. જોવામાં આવે છે એમ વસ્તુની મુખ્યતા સહિત પર્યાયના અંગને અવયવને જોવું જોઈએ. દ્રવ્ય પલટાય છે, પર્યાય તો આખું દ્રવ્ય પલટાય છે એમ જ છે. પણ એમાં શું એક ભૂલ કરે છે કે જે અશુદ્ધતા છે પર્યાય અંગમાં છે. વસ્તુ તો એટલી જ એવડી જ વસ્તુ નથી, એટલે પર્યાય માત્ર પણ આખી વસ્તુનું ઉદાહરણ હતું. વસ્તુ પરિણમે છે તો જેમ કે પરમાત્મા પ્રકાશમાં એક દ્રષ્ટાંત કીધું કે એક માણસને બે પગે દોરો બાંધ્યો, સાત આઠ દસ આટા દોરાના બાંધી દીધા બે પગ ભેગા કરીને, તો એ માણસને ભ્રમ થયો, એવો ભ્રમ થયો કે અરે રે હું મને બાંધી નાખ્યો, મને બાંધી નાખ્યો, હવે હું કરીશ, હવે હું કરીશ. ત્યારે કોઈ એને જ્ઞાન કરે કે ભાઈ આ તો ખાલી દોરો છે કે જેથી તારા પગને બાંધ્યા છે, તારામાં શક્તિ ઘણી છે, આ દોરાથી ખાલી પગ બંધાના એમાં તો આટલો બધો દુઃખી શું કરવા થાય, તને તારી શક્તિની પ્રતીત ન આવતી હોય કે દોરો તો દોર કરીએ તો તૂટી જાય એવો તને વિશ્વાસ ન આવતો હોય, તું દુઃખી થતો હોય ઘરે રે મને બાંધો બાંધો હવે હું શું કરીશ, તો પણ તારા હાથ ખુલ્લા છે, કોની નાક દોરાને હાથથી, હાથ તો ખુલ્લા છે કે નહીં, કે હાથે તારા ખુલ્લા નથી, એમાં આટલો બધો રોવે છે શું, મને બાંધો રે બાંધો હાથથી ખુલ્લી નાક દોરાને, તને તારી શક્તિની પ્રતિ આવતી હોય તો. એમ અહીંયા એમ કહે છે કે તું સંસારીને બંધાણો 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 પણ એક પર્યાય અંગમાં અશુદ્ધતા છે, ભલે વસ્તુ પરિણમ છે કહે છે. તારામાં અનંત શક્તિને સામર્થ્ય દ્રવ સ્વભાવમાં પડ્યું છે અને જ્ઞાનનો હાથ ખુલ્લો છે એને ખોલવા માટે. તારી અશુદ્ધતા શુદ્ધતા શ્રદ્ધા અશ્રદ્ધા અનેક પ્રકારના રાગ વિતરાગતા એ બધું જોવા માટે જ્ઞાનનો હાથ ખુલ્લો છે, જ્ઞાનમાં સ્વભાવ ખુલ્લો છે, ખોલી નાખશો ને એમાં કાંઈ. તારે અશુદ્ધતા થઈ ગઈ ને સંસારી થઈ ગયો ને ડૂબી ગયો ને મરી ગયો ને હવે શું થાય ને કેમ આમાંથી નીકળાય ને કાંઈ તારે નિરાશ થવાની જરૂર નથી. એવું એક દ્રષ્ટાંત થાય છે એ વસ્તુ જેમ છે એમ સમજવી જોઈએ.